તારીખ 31/7/1992, શ્રી રવદ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 366, 367 અને 368 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 151. તારીખ 31/7/1992, શ્રી રવદ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 366, 367 અને 368 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 151.
सुनने करने में थकान आनी चाहिए, ये मनुष्य में चौबीस मास पुराने प्रयोजन से સાંભળવાના બાહ્ય વિકલ્પમાં પણ થાક લાગે તો જ વિરામ પામે એ વિકલ્પ. જો થાક ન લાગે તો વિરામ ન પામે, એમાં એને થાક લાગે. એમ ખુદાનીજીએ જ્યારે વાત કરી ત્યારે તેઓ પ્રશ્ન કર્યો છે કે સાંભળવું તો એક દવા છે, ઔષધિ એ અમૃત થોડે એટલે અનુભવ નથી. એક ઔષધિ તો છે પણ અનુભવ નથી, એનો ઉત્તર આપ્યો છે. ઔષધિ કહીને અમે જે ઢીલા પણ હો જતા ઝેર લીન અભિપ્રાય દ્રષ્ટિએ ઉત્તર આપે છે. ઔષધિ કહીને પણ થોડુંક વજન જાય છે તો એ અભિપ્રાય કરવાનું કારણ થાય છે. જ્યાં વજન જાય ત્યાં અભિપ્રાય ઘડવાની એક પ્રક્રિયા મુમુક્ષુના પરિણામમાં થઈ જાય છે. એટલે અભિપ્રાયને બંધાઈ જાય એટલા માટે એમ કહે છે. એ સમુચય વાત છે, એ વાત સમષ્ટિગત વાત છે, વ્યક્તિગત નથી. વ્યક્તિગતમાં તો કેટલાક પરમાત્માઓ એ શ્રવણથી છૂટીને પોતાના નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ આવી જાય છે. અનેક જ્ઞાનીઓ, અનેક મુનિઓ, પરમાત્માઓ જે છે કર્ણેન્દ્રિયનો વિષય છે એ સર્વોત્કૃષ્ટ છે. ભગવાનને માણે જે કર્ણેન્દ્રિયનો વિષય થાય છે એ સર્વોત્કૃષ્ટ કર્ણેન્દ્રિયનો મધુર વિષય છે. એટલી મધુરતા વાણીની અંદર હોય છે, ઓમકારનારમાં હોય છે. સમુચ્ચયપણે એમ કહેવાય, વ્યક્તિગતપણે તો કેટલાક પરમાત્માઓ એ વાણી ચાલતી હોય તે દરમિયાન પણ નિર્વિકલ્પ સ્વરૂપમાં આવી જાય છે. ક્યારે આવે? કે વાણીથી ઉપયોગ છૂટે ત્યારે આવે ને, નહીં તો ક્યારે આવે? એટલી મધુર વાણી હોય છતાં ઉપયોગ ત્યાંથી છૂટી જાય તો એથી મધુર આત્માના આનંદનો અનુભવ એમ ઠીક થાય છે. જે અતિન્દ્રિય આનંદ છે એથી મધુર છે. ભગવાનને વાણીની મધુરતા કરતા પણ સ્વરૂપનો અતિન્દ્રિય આનંદ છે અત્યંત મધુર છે. આત્માનું સ્વરૂપ આવે છે, આનંદમય આત્માનું સ્વરૂપ આવે છે. એક માણસને એક ચીજ ભાવતી હોય અને એ ભાવતી ચીજને વાત આવે ત્યારે એનું લક્ષ વાત ઉપર ન રહે પણ એ ચીજ ઉપર ચાલી જાય. જ્યારે ચીજ ઉપર લક્ષ વીવ જાય ત્યારે વાત ઉપરનું લક્ષ ન રહે, કેમ કે લક્ષ બે ઠેકાણે રહે નહીં. એમ બને કે ન બને એવું થાય છે. આમાં તો ભગવાનની વાણીમાં જે આત્મા આવે છે, આનંદમય આત્મા આવે છે, અંતરલક્ષ થઈ જાય છે. જે જીવોને અંતરલક્ષ થઈ જાય છે તે જીવો સ્વરૂપમાં લીન થાય છે. ભગવાનની વાણી ઉપર લક્ષ રહેતો નથી. લક્ષ એટલે ઉપયોગ, સાવધાની. વ્યક્તિગત વાત જુદી છે, સમષ્ટિગત વાત બહુ ભાગ એમ થતું હોવાથી એમ કહેવાય છે. એક ગાયનો ટોળું હોય મોટું, એની અંદર એકાદી ભેંસ હોય, પછી ટોળું ખોનું કહેવાય? એ ગાયનું ટોળું ઊભું છે એમ કહેવાય. પણ અંદર એક બે ભેંસે હોય, બધા ટોળું તો ગાયનું જ કહેવાય ને. એટલે એ સમષ્ટિગત કેટલું, એ સંગ્રહનીતિ વાત છે. શાસ્ત્ર પરિભાષામાં એને સંગ્રહનીતિ વાત છે. સંગ્રહનીતિનું કથન એવું જ આવે કે ભગવાનની વાણી સાંભળતા એટલો બધો મધુરપણું લાગે કે કોઈને નિંદ્રા આવે નહીં, કોઈને ભૂખ લાગે નહીં, કોઈને તરસ લાગે નહીં, કોઈ હાજત માટે ઊભું થાય નહીં, કોઈ જાય નહીં, કોઈ વાતો કરે નહીં, ક્યાંય રીતે વિક્ષેપ ન થાય, એમાં બધા અંદર ચોંટી જાય. પણ એ સંગ્રહનીતિ વાત છે, સમભિરૂપની વાત નથી. સમભિરૂપની વ્યક્તિગત વાત આવી જાય છે. કોને શું પરિણામ થયું છે, કોને શું પરિણામ, કોને શું પરિણામ છે, કોઈ પણ વાત કયા નહીં થઈ છે, બસ એ ચોખ્ખું થાય છે. પછી એમાં બીજો વિકલ્પ ના મળે નહીં, એટલા માટે બધા કયા છે એ પ્રથમ વિવિક્ષા સમજી શકાય. અભિપ્રાય પ્રથમ વાત કે સાંભળવું એક ઔષધિ છે એમ વજન ન જવું જોઈએ. નેચર એ દવા લીધા જ કરો, દવા લીધા જ કરો, હજાર થઈ જશે. દવા લેતા લેતા હજાર થઈ જશે એમ થઈ જશે. અભિપ્રાય એવો નથી. શ્રીમદ કુમકુંભ આચાર્ય ને તો કહા હૈ ને કે વિષકુંભ હૈ શુભ ભાવ ને પ્રતિક્રમણ આદિ શુભ ભાવ. ત્યાં પ્રતિક્રમણ નો વિષય ચાલે છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં. વિષકુંભ છે, અપ્રતિક્રમણ તો વિષકુંભ છે, પણ પ્રતિક્રમણ પણ વિષકુંભ છે. અને ત્રીજું જે અપ્રતિક્રમણ છે તે અમૃતકુંભ છે. અપ્રતિક્રમણ બે નું નામ આપ્યું, એક અશુભ ભાવનો અને એક શુદ્ધ ભાવનો. આમને કઈ કહું, અર્થ તદ્દન જુદો થાય. એક દફા તો જડમૂળ મેં કુવાડા, અભિપ્રાય તો એવો કરો, બસ એક અંતર્મુખ થવા સિવાય કોઈ પણ પરિણામને મહત્વ આપતું નથી. નહીતર શું થશે કે હું રોજ એક કલાક તો શાસ્ત્ર શ્રવણ કરું છું ને, એક કલાક તો તત્વચર્ચા ને સ્વાધ્યાય ચાલે છે ને, બે કલાક તો આટલું મળે છે ને, આટલું તો થાય જ છે ને, એટલી દવા તો લેવાય જ છે ને, આત્માના પરિણામની દવા તો થોડી થાય જ છે ને, એ ઔષધિ માનીને એના ઉપર વજન નહીં આ કરશે. ઓલું છ કલાક કરશે એને વજન નહીં થાય તો શું કામનું? છ કલાક કર્યું પણ અંતર્મુખ ન થયું તો કામનું શું? સીધું એને શું આવશે? ઓલા બે કલાકવાળાને મહત્વ આવશે ને છ કલાકવાળા એમ વિચારશે તો પણ જે જોતું હતું તો એ મળ્યું નથી, તો આ બધું શું કામનું? આની કોઈ કિંમત ચાંકવી જોઈએ. અને જેટલું વજન જાય તો રોકાવાનું કારણ થાય. જેટલું વજન આપે તો જે ત્યારે એ દ્રષ્ટિકોણથી એમને ઉત્તર આપ્યો. આનંદ કા અનુભવ તો પકડને મેં આતા નહીં તો કેસે ખબર પડે? ઉત્તર, ભાઈ અનુભવ ખુદ કે નહીં આવે કે આનંદ કે અનુભવ કાલ મેં નિર્વિકલ્પ ઉપયોગ અસંખ્ય સમય કા હોતા હૈ. કોઈ એવું વિચારે છે કે આનંદ છે એ અથાગુણ સ્થાને માંડ એકાદ સમય આવી લે જાય છે, શું કેટલો અલ્પકાળ છે, તો આનંદ આવી જાય પણ ખબર ન પડે અને પકડાય નહીં આપણને, એવું બને છે. આવું તો કલ્પના કરે છે. ગુલાબચંદભાઈ ભ્રમચારી છેલ્લે છેલ્લે એવું વાત કરતા એક સમય નો ઉપયોગ ન વાંચ્યા હોય એમ તે એક સમયમાં આનંદ આવી ગયો. શાસ્ત્ર વાંચ્યા હોય નથી બરોબર. એક આવલી ને છ સમય એમાં અસંખ્ય, એક આવલીમાં અસંખ્ય સમય છે. એક આવલી સમય જેને કહેવાય એમાં અસંખ્ય સમય આવી જાય છે. તો એક આવલીને છ સમયનો ઉપયોગ છે કે સમય દર્શનમાં કાળે નિર્વિકલ્પ કે એટલો બધો સૂક્ષ્મ છે આવી જાય તો ખબર ન પડે છે. અને ઘણાને થઈ ગયું છે પણ ખબર નથી કે આ ડોશી આમ કેમ થયો રહે છે કે આપણી ભાષા જરા એવી હતી. મૃદુંગના બહેનો રહેતા હોય તો આ ડોશી આમ કેમ થઈ રહ્યો છે, અમને સમય દર્શન થયું નથી, સમય દર્શન થયું નથી, પણ થઈ ગયું હોય તો ખબર ન પડે છે. આનંદ આવી ગયો હોય છે આવું બધું કલ્પના એ કરી જાય છે. કે અનુભવ આવે અને પોતાના ખ્યાલમાં ન આવે એવું કોઈ બી નથી. પ્રશ્ન એ ટાઈપનો કે અનુભવ થઈ જાય આનંદ આવી જાય ખબર એ ન પડે તો બહુ સમય ઓછો હોય છે. સમય ઓછો હોય છે એ વાત જરૂર છે, પણ આગળ પાછળ નંદ કસાય ન હોય છે. એ વિકલ્પ આત્માનો હોય છે, બીજો તો વિકલ્પ ન હોય આગળ પાછળ બે અશુભ તો ન હોય પણ શુભમાં સ્થૂળ ન હોય. જે સૂક્ષ્માથી સૂક્ષ્મ આત્મ સ્વભાવ એનો પણ સૂક્ષ્મ વિકલ્પ હોય, સ્થૂળ વિકલ્પ ન હોય. એ તો કસાયના મનની અને એનાથી જુદો પડે એવો આનંદ આવે પાછો. એ કસાયની મંદતાની સાતાથી શાંતિથી જુદો પડી જાય એવો નિર્વિકલ્પ સુધા આનંદ કે જેમાં રાગનો અભાવ હોય અને જે વિકલ્પ ચાલતો હોય એનો નિષેધપૂર્વક વિજ્ઞાનપૂર્વક અનુભવ થાય છે. અનુભવ શેનાપૂર્વક થાય છે? સંવરપૂર્વક. સંવરનો ઉપાય વિજ્ઞાન. વિજ્ઞાનપૂર્વક સંવર થાય છે, ત્યાં સંવર થાય છે ને. અને રાગનો નિષેધનો પણ ખ્યાલ રાગ સાથે નથી, રાગ વગરનો એકલો એકાકાર વિતરાગી ભાવ હતો એમ એમ ખ્યાલમાં આવે છે. વિકલ્પમાં આવે ત્યારે પણ એમ ચોખ્ખો ખ્યાલ આવે એટલે ખ્યાલ આવે નહીં એવું બને. હવે એના ઉપર પોતે અભિપ્રાયની દ્રષ્ટિએ સ્પષ્ટીકરણ આપે છે કે પરંતુ વહ પરિણામ હોવા કે નહીં એસા વિચાર કર કર કે ક્યા ઉસને સંતોષ કરના હૈ. એવો ઉપયોગ થયો કે નહીં, એવો ઉપયોગ થયો કે નહીં, એવો ઉપયોગ થયો કે નહીં, મારે એવો સુધો કયો, આનંદ આવ્યો કે ન આવ્યો, મને અનુભવ થયો કે ન થયો, એવા એ પર્યાયની રાહ જોવે છે. આવે છે કે નથી આવતો, આવે છે કે નથી આવતો, આવે છે કે નથી આવતો, એ પરિણામનો પ્રકાર યથાર્થ નથી. એ પરિણામનો પ્રકાર યથાર્થ નથી કેમ કે પર્યાય દ્રષ્ટિ જ્યાં છૂટવાની છે અને દ્રવ્ય દ્રષ્ટિ ત્યાં થવાની છે ત્યાં પર્યાયની એટલી સાવધાની અને લક્ષ્ય રહે નહીં. એટલું લક્ષ્મી સાવધાની રહે જ નહીં કે એની રાહ જો. એકવાર સુધી બેન્ચને પ્રશ્ન પૂછે કે નાનીને નિર્વિકલ્પ ઉપયોગ વધુમાં વધુ કેટલો આવે ને ક્યારે ક્યારે આવતો છે એવો પ્રશ્ન સીધો પહેલો જવાબ એવો થાય છે કે નાની કાંઈ શુદ્ધોપયોગની રાહ જોઈને બેઠા નથી કે શું જવાબ આવ્યો. નાની કાંઈ શુદ્ધોપયોગની રાહ જોઈને બેઠા નથી કે ક્યારે પણ એ શુદ્ધોપયોગ થાય નિર્વિકલ્પાની એની રાહ જોઈને નથી બેઠા કે એમ કહીને શું કહ્યું એ સોદાનીજીએ કહ્યું એ કહ્યું કે મુમુક્ષુ પણ એની રાહ જોઈને બેસે એ પદ્ધતિ બરાબર નથી, પરિણામ એ પ્રકાર બરાબર નથી. પરિણામ જ્ઞાનીને તો પરિણતિ વર્તે છે અને પરિણતિની ઉગ્રતા જેટલી વિશેષ હોય એટલો ઉપયોગ સહેજે સહેજે અંદરમાં ખેંચાઈને આવે. પરિણતિનો દોર આત્મા છે. ઉપયોગ જેમ પતંગને દોરથી ખેંચે એમ ઉપયોગ ખેંચાઈ જાય છે. લાવવો પડતો સહેજે આવી અને રાહ જોતા નથી. એટલે અહીંયા ખ્યાલમાં આવવાની વાત, ખ્યાલમાં આવે ને ખ્યાલમાં ન આવે એની ચર્ચા તમે ઉપાડી કે તો કંઈક રાહ જોઈની તો નથી બેઠા ને કે ખ્યાલમાં આવ્યો કે ન આવ્યો, ઉપયોગ થયો છે કે નહીં, ખ્યાલમાં આવે છે કે નથી આવતો, બહુ સૂક્ષ્મ છે કે દસ ખ્યાલમાં નહીં. આ પ્રકાર બરાબર નથી એમ કહું. હું કેવું લાક્ષણિક વાત કરીશ, પ્રશ્ન કાંઈક પૂછ્યો છે અને ઉત્તરમાંથી કેવી લાભ કાઢે છે. જો પ્રશ્ન તો એટલો જ છે મર્યાદિત, અનુભવ થાય એ આનંદ ખ્યાલમાં આવે કે ન આવે તો કાંઈ વાત નહીં. અરે નહીં ઉત્તર તો અહીંયા પૂરો થાય છે, સવાલનો જવાબ તો અહીંયા સમાપ્ત થઈ જાય છે. હવે વધારાનું કે છે એ બહુ સમજવા જેવો વિષય છે કે એવો જે અપૂર્વ આનંદ, એ આનંદને એટલી બધી શાસ્ત્રકારો એ મહિમા કરે છે. અધ્યાત્મ દશા છે ને, કે અધ્યાત્મ દશાની શાસ્ત્રો જ્ઞાનીઓ બધા મહિમા પણ કરે છે, પણ એ મહિમા કરે છે એટલે તને પર્યાય બુદ્ધિ દ્રઢ થાય નહીં ધ્યાન રાખજે એમ કે તું એની રાહ જોઈને બેસી રહ્યો. મને આવ્યો કે ન આવ્યો, મને આવ્યો કે ન આવ્યો, એ ટકા તારો બરાબર. જો તમે શુદ્ધાત્માની ઓળખાણ થાય, શુદ્ધાત્માની ઓળખાણમાં શુદ્ધાત્માનું લક્ષ્ય થાય અને એ લક્ષ્ય હું એ ત્યાં ને ત્યાં લઈએ તો ઉપયોગ થઈ જશે. થયો કે ન થયો એની તારે રાહ જોવાની કે વિકલ્પ આવવાની પણ જરૂર છે. એમાં એમાં શું છે કે ગુરુદેવે સમ્યક દર્શનનો મહિમા તો બહુ કર્યો. હવે જે ચીજનો મહિમા ઘણો કરે, ગુરુ પણ મહિમા કરે તો લાલચ થાય કે ન થાય, સામાન્યપણે તો લાલચ બધાને થાય, પણ વાત તો બીજી રીતે છે. પાછી એમ લાલચ રહીએ તો કાંઈ કામ થઈ જાય એવો પ્રકાર. એમણે જોયું, એમણે તો જોયું અહીંયા તો આ પ્રકાર થઈ ગયો છે. ગુરુદેવ કઈ આ પ્રકારમાં નથી, પણ અહીંયા બીજો પ્રકાર થઈ ગયો છે. એટલે એમને આખી શૈલી ઉલટાવી છે. તમે દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, સ્વભાવ સ્વભાવનો મહિમા ઘટાડીને સમીકરણનો મહિમા કરવા જેવો. અરે કેવળ જ્ઞાન ને કરવા જેવું નથી સ્વભાવ જોતા, કેમ કે સ્વભાવ એનાથી અનંત ગુણ સમૃદ્ધ છે. નાની નાની વાતમાં બહુ સમજવાનો ગંભીર વિષય હતો. એકવાર બધા ચર્ચામાં બેઠા હતા, ખાસ આમ જાય કે તું બીજી રીતે ભણવામાં આવે છે. અચ્છા હું લાલુભાઈ બધા ચર્ચામાં બેઠતા હતા, એમને મુખ્યતા પણ આપતા હતા. કોઈએ બેઠા હતા એમ એક ઓછી પૂરું થાય રહ્યા છે. શું કર્યું આરામથી બેસાય એટલે એ ઓછી પૂરું થાય રહ્યા છે. બરાબર, એ તો હું સામાન્ય રીતે હું પૂર્યો પણ છતાં એક બીજું લાવીને આવ્યું બધાની વચ્ચે એને ના પાડી આવશ્યકતા નહીં. હવે હમ તો ટ્રેવલિંગ કરતે હૈ તો કભી ક્યાં કૈસે કહાં રહે, કભી કહાં કૈસે રહેના પડતા હૈ, કભી કહાં કૈસે રહેના પડતા હૈ. મુસાફરીમાં જઈએ છીએ તો ક્યારેક ક્યાંય કેવી રીતે રહેવું પડે, ક્યારેક ક્યાંય કેવી રીતે રહેવું પડે કે અમે તો ટેવાયેલા છીએ. બહુ આમ કે સાતાશીને જેવું નથી. હવે એમાં એમને શું કહેવું છે કે તમે સમ્યક દર્શનનો મહિમા કરો છો એ ઠીક છે, પણ એને કરવાની રીતે કરવાનો હોય છે, નહીં કરવાની રીતે કરવાનો, મહિમા પણ કરવાની રીતે કરવાનો હોય છે. કેમ કે આખરમાં એ પર્યાય, અરે શુદ્ધાત્માનો મહિમા પણ કરવાની રીતે કરવાનો હોય છે. એવી રીતે શુદ્ધાત્માનો મહિમા ન કરે જીવ, શું કે ઓક સંજ્ઞા પ્રદર્શિત થાય કે ઓક સંજ્ઞાને લઈને કંઈ સિદ્ધાંત તૂટી જાય એવું નથી. ઓક સંજ્ઞા નિવૃત્ત થઈને સ્વરૂપ નિશ્ચય થાય તો એમાં પદાર્થ દર્શન હોવાથી અનંત મહિમાવંત હોય, એનો મહિમા જેટલો છે એટલો આવે, તો પણ ક્યાંય ભૂલ થાય લાગી પડે તો ક્યાંક ને ક્યાંક દુઃખ ખાવાની પરિસ્થિતિ ઊભી થાય છે. કેમ કે રસ્તો તો જોયો ને, આપણે કામ કેવી રીતે થાય છે, એટલે આ તો ફક્ત એક ચોક્કસ પ્રકારની જ આખી લાઈન છે. માર્ગ છે એ ચોક્કસ પ્રકારનો છે, જ્યાં સુધી એ પ્રકારમાં જીભ ના આવે ત્યાં સુધી એને યથાર્થતામાં આવવું રહ્યું, બીજો ઉપાય ના. પરંતુ અપરિણામ હોવા કે એસે વિચાર કર કરકે क्या उसमें संतोष करना है? अरे सदा ही निर्विकल्प रहे तो भी उसकी मुख्यता नहीं करनी है. त्रिकाली स्वभाव क्या आगे, त्रिकाली स्वभाव में अगर यानी मुख्यता सदा ही निर्विकल्प करता रही है तो नहीं कर दी श्रेणी मांडे ने आत्मा गुण स्थान की पीछे साधी अनंत निर्विकल्पता रहे. જ્ઞાનીઓનો એ અભિપ્રાય છે કે સાદી અને નિર્વિકલ્પતા રહે તો એ સ્વભાવ અગળાની મુખ્યતા નથી. હવે મારું આ સમજીને કરજે કરવું, એ નિતર પર્યાયની પ્રધાનતા એટલી જ છે. તારી પર્યાય દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ, પૂરતાની પર્યાય દ્રષ્ટિ દ્રષ્ટિ અનુભવ તો દ્રઢ દ્રષ્ટિ કરવા માટે છે, પર્યાય દ્રષ્ટિ છોડવા માટે છે. એના જ વિષયમાં તને પર્યાય દ્રષ્ટિ દ્રઢ થાય પછી ક્યાંથી છૂટે, પછી છૂટવાનો વારો આવશે. બહુ સારો જવાબ, એ પરિણામની રાહ જોઈને અથવા એવું મને થોડુંક થઈ ગયું છે એમ કરીને તારે શું સંતોષ કરવો છે? તો ચાલો મને થયું તો ખરું, મને થયું તો ખરું, ચાલો થઈ ગયું તો ખરું, એને થયું નથી. કેમ કે જેને થાય તે પગલાઈને બેઠો રાખ્યું છે ને ચક્રવર્તીને ચક્ર સુદર્શન શરૂ થાય, આયુષ્યમાં ઉત્પન્ન થાય એટલે સિદ્ધ વ્રતનો હુકમ કરે, એ છેલ્લું વ્રત છે. ચૌદ વ્રતનો ઉત્પન્ન થાય પણ એમાં આ ચક્રવર્તી છે એટલે ચક્ર વ્રતનો ઉત્પન્ન થાય છે છેલ્લું, એટલે ચક્રવર્તી પણ આવી ગયું ત્યાં. હવે અહીંયા ચક્રવર્તી પણ હથિયારમાં આવ્યું તો સામે એનું ચક્રવર્તી પણ બધા રાજ ઉપર આવી જવું જોઈએ, એક ચક્ર રાખવી જવું જોઈએ. સમય દ્રષ્ટિ હોય તો હુકમ છોડે જઈ છે ને, ચાલો તૈયારી કરો, બધા તૈયાર થઈ જાઓ, બધા સત્સંગ સાધવા નીકળવા. અહીંયા સુદર્શન દર્શન ચક્ર આવ્યું, સમય દર્શન ચક્ર આવ્યું એટલે આત્મા અંદરથી બેઠો થાય કે ચાલો કેવળ જ્યાં પૂર્ણતાના લક્ષ્ય આપણે તો ઉપડેલા છીએ, તો હજી ચક્ર આવ્યું છે જીતવાનું બાકી છે, બધું તકેના ગુણસ્થાન જીતવાના બાકી છે. હવે આપણા હાથમાં અત્યારે આવી ગયું છે, ચાલો જીતવા નીકળી પડીએ. થઈ ગયું આવી ગયું આવી ગયું એમ કરીને સંતોષ પકડતો નથી. અઢાર વર્ષ ત્યાં બરાબર ઘણી બધી શુક્રકાળ ભાવજી શ્રીમદજી લખે છે, જ્ઞાની થઈને રહેવું છે. દ્રષ્ટિ હતા, બે દ્રષ્ટિ હતા, બે એકાવતારી હતા. એક પત્ર માં એવું લખે છે, 24મા વર્ષમાં અજ્ઞાની થઈને રહેવું છે. એટલે બીજા અમને અજ્ઞાની જાણે એવી રીતે બધાને ઘટવા અમારે રહેવું છે, જ્ઞાની થઈને નથી રહેવું છે. રાખો આપતા ખુદાની અઢી દ્વીપ ની બાર અત્યારે અસંખ્ય શનિ જ્યોતિ છે. અઢી દ્વીપ ની બાર એટલે આ સમુદ્ર નો સમુદ્ર આદિ બીજા દ્વીપ ની અંદર હોય, ભૂચર હોય, સમુદ્ર ની અંદર હોય, જળચર હોય, કેટલાક પક્ષીઓ પણ તમે અમારી મહિમા કરો ને અમને કઈ જઈને પણ અપેક્ષા નથી કે અમને મહિમાની કિંમત નથી. તમે બધા કિંમત આપે ને મહિમા કરે એની અમને કિંમત નથી. એમ કિંમત આપવાની જરૂર નથી ને અમને કિંમત નથી. એને માટે એ ન્યાય બરાબર છે, તમારે તો મહિમા કરવી જ જોઈએ. એ રીતે તમે ભલે મહિમા કરો છો પણ અમને પસંદ પડતું નથી. વિતરાગતા ચીજ એવી છે કે જગતના પ્રાણીને મોઢા સામે કોળીઓ આવે ગમે છે. કેમ કે સામાન્ય રીતે મનુષ્ય તો માનવ જ દુઃખ છે. બીજી ગતિમાં, ચાર ગતિમાં જુદા જુદા કસાય છે. નાગીમાં ક્રોધ છે, દેહમાં લોભ છે, માયા છે, માયા પણ માનવ દુઃખ છે. માન દે અને પ્રિય ન થાય એવું તો ભાગ્ય જ બને. અને અપમાન કરે અને અપ્રિય ન થાય એવું ભાગ્ય જ બને. અપમાન થાય ને અપ્રિય થાય એટલે સમજી લેવું કે માન ભીખો ગણો. આ એક માન સતત મુક્ત ભાવ એની વિતરાગતામાં એવી વાત નથી. વિતરાગી ભાવ એવો છે કે મોઢા સામે કોળીઓ આવે ને મિત્રાગ પોતે જ એમ કે છે તું મારા હામું જોમાં તું તારા હામું જો મારા હામું તો બીજું છે ને બીજા નિમિત્તોના ત્યાગ કરીને દેવ શાસ્ત્ર ગુરુ ને સન્મુખ થયો ત્યાં એક થપ્પડ મારી કે મારે સન્મુખ થવા તો તારે સન્મુખ થાય. કઠોર વચન થી કીધું તારે સન્મુખ મારે સન્મુખ શું થાય મને અપેક્ષા નથી અને તારે પણ અપેક્ષા કરવાની નથી. શું પણ જાણ કરે મોક્ષને મહિમા આવે તે એનો વ્યવહારનો વિષય છે. અહીંયા વિષય નિશ્ચય પ્રદાન પાસે ચાલે છે, બોલો વ્યવહારનો વિષય છે. વિષયની વાતમાં નિશ્ચય ચાલે પછી એમાં વ્યવહાર વચ્ચે ના આવે. એ રીતે નિશ્ચયનો ઉદ્દેશ એ રીતે અગિયારમી ગાથામાં વચ્ચે બારમી ગાથામાં આવે, બારમી ગાથામાં વચ્ચે અગિયારમીનો આવે. એવી વાત છે જરા કેમ કે ત્યાં એનો ખોશ તૂટી જાય આખો. વ્યવહાર પ્રથમ ચીજ આદરણીય છે એ અગિયારમી ગાથામાં છીએ એટલે એનો ખોશ તૂટી જાય આખો. એ સ્વરૂપ આશ્રય કરવાનો જે જોર છે એ જોર જોર તો વધારે મને એ વાત જોરથી કહેવા માટે છે અને જોર તોડવાની મુખ્ય વાત એટલે એ પરિણામ થયું કે નહીં, એવા વિચારથી સંતોષ ન કરવો જોઈએ. અભિપ્રાય તો એવો હોવો જોઈએ કે સદાય નિર્વિકલ્પ રહેવાનું થાય તો પણ એની મારે મુખ્યતા કરવાની નથી, મારે મારા સ્વભાવની જ મુખ્યતા કરવાની, એવો અભિપ્રાય હોવો જોઈએ. અભિપ્રાયની પ્રધાનતાથી બધા ઉત્તર અભિપ્રાય પ્રધાને થવાથી યોગ્યતા પ્રધાને થઈ જવાથી આપણે બોલ આવી ગયો. હું એમાંથી તો અભિપ્રાયનું પ્રકરણ ચાલ્યું છે, આપણે સ્પષ્ટતા કરી દીધી છે. જેને જે અભિપ્રાયની પ્રધાનતા હોય એને એવી જ યોગ્યતા ગણાય અને એવા જ પરિણામ એને આવી જાય, પછી ફળવાળે પરિણામ સ્વરૂપે ફળ સ્વરૂપે અભિપ્રાય અનુસાર પરિણામને બદલીને થઈ જાય. મંદકસાઈને જે આનંદ સમજે છે એને મંદકસાઈનો જે રાગ છે એની એકતા છે કે તૂટી છે કે નથી તૂટી એની ખબર પડતી. વાસ્તવિક આનંદ આવે છે અને રાગની એકતા તૂટી ગઈ છે એનું જ્ઞાન બરાબર હોય છે, એમ થાય છે. બે પરિણામમાં મોટો આંકડો જેને અનુભવ શું કરાય છે ને બેઠો તો એમાં કસાઈની મંદતા અધિક થઈ ગઈ, થોડી વધારે થઈ ગઈ, એ મને આનંદ થઈ ગયો, મને શાંતિ થઈ ગઈ, એ ભ્રમ થાય છે. ક્યાં ગયો એ પહેલેથી લાઈન જ બીજી છે, લાઈન જે યથાર્થ આખી લાઈન સંભળાય છે એમાં તો એ પ્રકાર થતો સ્વરૂપ નિશ્ચય થઈને સ્વરૂપ સંમુક્તામાં ભેદ જ્ઞાન થાય, ભેદ જ્ઞાન થાય અને રાગથી ભેદ થઈને રાગની એકતા તૂટે છે. અને જેને ભેદ જ્ઞાન નથી થતું ને કલ્પનામાં સ્વભાવનો વિકલ્પ કર્યા કરે, મનન કર્યા કરે કે હું એક શુદ્ધ છું, નાયક છું, પૂર્ણ છું, પ્રવૃત્તિ સૂચક છું, અપરિણામ છું, અધારો વિશેષણ છે. એ કલ્પનામાં કલ્પનામાં કશાયની મનતા જયારે થાય ત્યારે એને એમ લાગે મને આનંદ આવે, કાં તો જોકો આવી જાય ત્યારે એને એમ થાય કે ખબર પડી ગઈ કંઈક થઈ ગયું, કરું કંઈક થઈ ગયું, થઈ ગયું ગ્રેટ, શું થઈ ગયું ગ્રેટ, હા એ છે ને રીત ખોટું છે ને, રીત ખોટી રીતને હાથી રીત માને છે, અનુભવ નથી એને અનુભવ માને છે, અને દ્રવ્ય લક્ષમાં નથી છતાં એને કલ્પિત દ્રવ્ય આપણું સ્વરૂપ માને છે. યથાર્થ નિશ્ચય ન થાય તો કલ્પના ભળ્યા વિના, કલ્પનાથી જેને છૂટવું હોય એને યથાર્થ નિશ્ચય થયા પહેલા જિજ્ઞાસાને છોડવી નહીં કે હજી મને યથાર્થ નિશ્ચય નથી થયો, ત્યાં સુધી મારા સ્વરૂપ કેવું છે એની મારે જિજ્ઞાસા છે. જિજ્ઞાસામાં ખાલી જગ્યા છે, સ્વરૂપ કેવું છે એ બાકી છે. અને જેને શાસ્ત્રના વાંચીને સૂક્ષ્મથી આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે એમ જાણી લીધું અને જિજ્ઞાસા ખલાસ થઈ એને કલ્પના થઈ ગઈ, જાણ્યું છે એની આગળ થોડી કલ્પના થઈ ગઈ, પછી તો લાવ હું દ્રઢ કરું, પણ કલ્પના આરે દ્રઢ થાય છે એનું શું, તો કલ્પના દ્રઢ થઈ એમાંથી ગ્રહિત થઈ ગયું, શું ગ્રહિત થઈ ગયું એમ થાય છે. બે લાઈન જુદી જુદી છે. બધી ગરબડ ખોટે લાઈન પકડે એનું ફળ હાથું કેવી રીતે આવે, અને હાથી લાઈન પકડાય તો એનું ફળ ખોટું કેવી રીતે આવે, એટલે ચોક્કસ અને માર્ગદર્શનો ત્રણેય કાળે નિયત છે. જેમ સમીકૃષ્ણ જ્ઞાનચારી પ્રાણી મોક્ષ માર્ગ ત્રણેય કાળે નિયત છે એમ એનો એપ્રોચ પણ નિયત જ છે. ભૂમિકા યથાર્થ ભૂમિકામાં આવે એને યથાર્થ જ થાય, અયથાર્થતામાં યથાર્થતા નથી, યથાર્થતામાં અયથાર્થ એના માટે સાધ્યાય સત્સંગ એના માટે યથાર્થ કરે, જે કરે તે યથાર્થ કરે, યથાર્થ ન કરે, ભલે થોડું કરે પણ યથાર્થ કરે. दृष्टि ऐसी प्रधान चीज है कि स्वभाव में दृष्टि जमते ही सब परिणाम खिलने लगते हैं. धन सण मूलो धनो, जैसे मूल में पानी सिंचन से वृक्ष पनपता है, वैसा ये मूल में पानी देवाथी वृक्ष पांगरी जाए थे, वरसाद पड़े थे तो पानी कहीं ढीली रखे थे, पांगरा लाल पकड़ी रखे थे पानी, તો અડધી કલાક આવે ત્યાં બધું ઉકાઈ ગયા હોય, પાણી તો મૂળમાં જઈ ગયું, ઠીક છે, પાણી કઈ ડાળા પાંદડા ઉપર પાવાનું નથી ને ત્યાં રહેતું નથી, મૂળમાં પાણી જાય છે ને વૃક્ષ વૃક્ષ પાંગરી જાય છે, ખીલી જાય છે, આમાં હુકાઈ ગયું હોય એવું લાગે કે હુકાઈ ગયું છે પણ મૂળ હાજર હોય, પાણી જેમ વરસાદ આવે ને મૂળમાં સિંચન થાય એટલે લીલું ગુંજાર થઈ જાય આખું. કેમ એમ થયું? મૂળમાં પાણી ગયું એટલે. તો દ્રષ્ટિ એવી પ્રધાન ચીજ છે. કુંકુંડાચાર્યનું અષ્ટપાવલમાં સૂત્ર છે, ધન ક્ષણ મૂળો ધર્મો, ધર્મનું મૂળ છે પ્રધાન છે, અથવા ધર્મમાં શ્રદ્ધાન એ મૂળના સ્થાને છે, ધર્મમાં જે શ્રદ્ધાન છે તે એટલે બહુ પ્રધાન ચીજ છે, બહુ મુખ્ય ચીજ છે. મુક્ત માર્ગની અંદર જીવ શ્રદ્ધાના બળે આગળ વધે છે, મુક્ત માર્ગમાં જીવ શ્રદ્ધાના બળે આગળ વધે છે. એટલે બધા જીવો જેમ જેમ શ્રદ્ધાનું પરિણમન ચાલે છે તેમ તેમ એ શ્રદ્ધાનું કૂટ લાગે છે, અને જેમ સહસ્ત્ર કૂટ લાગે અને એક અગ્રક તાકાત વધી જાય છે ઔષધિમાં, એમ જેમ જેમ શ્રદ્ધાનું પરિણમન ચાલે છે એમ શ્રદ્ધાનો કૂટ લાગે છે, શ્રદ્ધાનો આશ્રયનો કૂટ લાગતા બધા ગુણો છે ખીલવા માંડે છે. સ્વભાવમાં દ્રષ્ટિ નામતા બધા પરિણામ ખીલવા લાગે છે, અનંતે અનંત ગુણના વિકાસ પામતા જાય છે. મોક્ષ માર્ગમાં પ્રવેશ થયા પછી કેવળ જ્ઞાન પર્યંત બધા ગુણોની ખીલવટ થવાનું કારણ શું? બધાનું કારણ કરતા છે. માટે મોક્ષ માર્ગમાં સમ્યક દર્શનનું મહત્વ વિશેષે કરીને દર્શાવવામાં આવ્યું છે, એનું કારણ આ છે. એ શ્રદ્ધાનું પરિણમન જેમ જેમ ચાલુ રહે છે, જેમ જેમ કાળ જાય છે સમ્યક દ્રષ્ટિનો, તેમ તેમ તે મોક્ષની સમીપ જતો હોય છે. અથવા સ્વર્ગની અંદર તો પાંચમું ગુણ સ્થાને નથી, ચોથો ગુણ સ્થાનમાં સાગરો પણ ના આવ્યું હોય છે અને સમીર દર્શન ચાલુ રહે છે. સરસ્વતીમાં તો ખાઈ કરી હોય છે, બધું બધું ચૈત્રી સાગરનું આયુષ ક્યાં છે ને ત્યાં બધા ખાઈ છે. સમીર દર્શન ચાલુ રહ્યું તો મોક્ષ માર્ગમાં કેટલો આગળ રહ્યો? ચારિત્ર તો થયું નથી. ચારિત્રને એક વૃક્ષ, ચારિત્રને એક વૃક્ષની ઉપમા આપીએ તો બાર જે જમીનથી બાર જેટલું વૃક્ષ છે એટલું દેખાય છે માણસને, વૃક્ષ કેટલું દેખાય છે જમીનથી જેટલું બાર છે, મૂળિયા દેખાતા નથી. ચારિત્રના મૂળિયા કાપી નાખે છે, અચારિત્રના મૂળિયા કાપી નાખે છે. જે સમ્યક દ્રષ્ટિઓ વિશેષ કાળ સમ્યક દર્શનમાં પસાર પસાર કરે છે અને ચારિત્રમાં આવતા નથી, એને અચારિત્રના મૂળિયા કાપવાનું કામ તો ચાલુ રહે છે. પછી જયારે ચારિત્રમાં આવશે ત્યારે એને વાર નહીં લાગે. કેવળ જ્ઞાન લેતા એને વાર નહીં લાગે. એનો દ્રષ્ટાંત જોવો હોય તો ભરત ચક્રવર્તી ભરત ચક્રવર્તી દીક્ષા લીધા પહેલા લાંબો કાળ સુધી એમને ભરત ચક્રવર્તી નો પણ ચોરસ લાખ કરવો, કૃષ્ણદેવ ભગવાન નો પણ ચોરસ લાખ કરવો, કૃષ્ણદેવ ભગવાન નું પણ ચોરસ લાખ કરવું પ્રસિદ્ધ છે, ભરત ચક્રવર્તી નો પણ ચોરસ લાખ કરવો મોટો ભાગ ગ્રહસ્થ અવસ્થામાં જાય છે. કેવી શું ગ્રહસ્થ અવસ્થા? અચારિત્ર ના મૂળિયા પાકી છે, જેવા ચારિત્ર લીધું પણ કદાચ કેવાય ના અત્યારે શું કરવાનું? દર્શન તો થઈ ગયું, હવે શું કરવાનું? ત્યાં બેઠા બેઠા સ્વરૂપ ધ્યાન લગાવીને અચારિત્ર ના મૂળિયા કાપીએ છીએ. કમ્યુનિકેશન ચાલુ રહે સાહેબ વાળાને તો પ્રશ્ન જ નથી, સુધીની વૃદ્ધિ ત્યાં જ કરે, પણ સૂક્ષ્મ વાળાને પણ સુધીની વૃદ્ધિ ત્યાં કરે, શું થાય તો બીજી વાત, સુધીની વૃદ્ધિ ત્યાં જ કરે.
પરમ કૃપાળુ શ્રી કહાનુ ગુરુદેવ મનો જય વિદ્રાક્ષ કુંભ જય ધારુણો.